Bătuat tarif, când am fost în bălăgurii să ne stătea cine ar oce.
Senior citizen ni luncheon meeting ma. Vase zamzana li lekti dosa e.
Hazrat Imam Sultan Muhammad Shah na sansmurano yane ke memoirs of Aga Khan na vishay upar ke lecture karen. Tena anusandhan ma aje biju lecture.
પ્રજાજનોને લાભાર્થે મોલાના હાજરીમાં 20 વર્ષ પહેલા 1967 માં સ્થાપિત કરેલી હતી. આગા ખાન ફાઉન્ડેશન તેના ઉદ્દેશો, તેની બધી પ્રવૃત્તિઓ, તેના ભાગ લેતી વ્યક્તિઓ અને જેઓ તેના લાભ મળી રહ્યા છે એ વાસ્તે આપણે બધાને લગતી માહિતીઓ સંપૂર્ણ સ્વીકાર આપના આજના વક્તા બેન જેની કાદરલીએ પોતાના નિવેદન દ્વારા પૂરું પાડશે, જે મને ખાતરી છે કે આપ ત્યાંથી સાંભળશો. આપણા બીજા વક્તા છે વઝીર રમઝાન અલી દોસા, જેની ઓળખાણ આપેલા ઘણા વખત અપાઈ ગઈ છે. આજે તેવન હઝરત ઇમામ મોલાના સુલતાન મહમદ શાહના જીવન ચરિત્ર ઉપર વિવેચન કરશે, જે આપ ત્યાંથી સાંભળશો એવી વિનંતી છે. હવે હું જેનીને રિક્વેસ્ટ કરીશ કે પોતાનો લેક્ચર શરૂ કરે.
મીઠા ની મીઠા ને કડવા તોય મીઠા, જો હોવે નજર તમારી, બબ્દે લોચન સર્વને, વિદ્યા લોચન ત્રણ, સપ્ત લોચન ધર્મના, જુઓ વિચારી જન. તેમ લાખ લોચન છે જ્ઞાનના, જેનો વાર ન પાર, આત્મતંત્ર જે ઓળખે તે છે સારમાં સાર. ખુદા મંત્રાલયે દરેક ઇન્સાનને બબે આંખો આપેલી છે, પણ જે વિદ્યા સંપાદન કરે છે તેને ત્રણ આંખવાળો ગણાય છે. જેની પાસે ધર્મ છે તે સાત આંખવાળો ગણાય છે, પણ જે આત્મતંત્ર પોતાને ઓળખે છે, આપનું આપ પિથાણો, અને જે સમજી શકે છે કે પોતાનો આ દુનિયામાં આવવાનો મકસદ શું છે, અને મારિફતને ઓળખે છે, તેની એક લાખ આંખ છે એ પ્રમાણે આની અંદર જણાવવામાં આવેલું છે. ધન્ય છે ઇસ્માઇલી કોમને કે જેના આપણે અહીં બેઠેલામાંથી લગભગ ઘણા ખરાઓએ મૌલાના સુલતાન મહમદ શાહના દીદાર કરેલા હતા, તેમની કારકિર્દી આપણે જોતા આવતા હતા. 72 વર્ષની એમની ઇમામત દરમિયાન એવળ ખુદાનંદે આપણા ઉપર કેટલા ઉપકારો કરેલા હતા, અને કઈ દશામાંથી આપણને ઉપાડી અને કેવી મહાન જગ્યાએ મૂકેલા હતા, અને દુનિયાની અંદર ઇસ્માઇલીઓની કેટલી બધી નામના મેળવી આપેલી હતી તે આપણાથી અજાણ નથી. એમના ટાઈમે આ લાખ લોચન તો આપણે મેળવી લીધેલા હતા, પરંતુ ત્યારબાદ જ્યારે મૌલાના શાહ કરીમ અલ હુસેની હાજરીમાં ગાદી ઉપર વિરાજમાન થયા, ત્યારે તો અનહદ આ 30 વર્ષના ગાળાની અંદર એવણ ખુદાવિંદે દુનિયાના એક એક ભાગની અંદર ઇસ્માઇલીઓની વસાહત કરાવી અને એટલી બધી નામના મેળવી આપી છે, અને ઇસ્માઇલીનો ડંકો વગાડેલ છે કે આપણને હજી એ સાથે ચેતવણી પણ આપે છે કે બીજા 25 વર્ષનો તમે વિચાર કરો કે શું હશે અને એ વખતે કેવી રીતે છે. એ ઇસ્લામને માટે એ વખતે જે કરવા માગે છે તેમાં ઇસ્માઇલીઓની પણ કેટલી બધી પબ્લિસિટી હશે, આપણે જરાક બેસીને કોઈ વખતે વિચાર કરીએ તો આપણને એ સમજાઈ શકાશે. પરંતુ આવા અમારા પ્યારા ઇમામ આલે નબી ઔલાદે અલી ફાતિમાના લાડીલા પંચન પાકના નૂર મૌલાના શાહ કરીમ અલ હુસેની હાજરી મામના મુબારક નામ ઉપર તલવાર પડે. સૌથી પ્રથમ તો કમિટીના ચેરમેન સાહેબ ગુલશનભાઈ કુલજી તેમજ અન્ય સભાસદોએ તેમજ એમના કોઓર્ડિનેટર કાઉન્સિલ તરફથી ભાઈ શ્રી અલ નસીર પ્રેમજી એમનો સર્વનો આ તકે મને આપની સમક્ષ રજૂ થવા માટેની જે તક મળી છે તે માટે ઘણો જ આભાર માનું છું. મારા આ અગાઉના લેક્ચરમાં મેં જે વિષય લીધેલો હતો મૌલાના સુલતાન મહમદ શાહના મેમોર્સ, એના સંસ્મરણો, એમણે જિંદગી દરમિયાન શું શું કાર્યો કરેલા છે તે પોતાના મુખે જ પોતાના હસ્તે એમને બુક લખી અને દુનિયા સમક્ષ રજૂ કરી, એ મેમોર્સનો ટૂંક સાર આપને લગભગ 1.5 કલાક સુધી આપેલો હતો. એનો હપ્તો હું હવે બીજો આજ શરૂ કરું છું. છેલ્લે એ હપ્તાની અંદર મેં એક ભગતનો દાખલો આપેલો કે જે ભગત જ્ઞાન બોલવા માટે બહુ આતુર હતા અને છેવટે ક્યાંય પણ સાધના સાધો તો મૌલાના સુલતાન મહમૂદ શાહની નજર એના ઉપર પડે છે. ભગત ક્યાં હે તો કહે છે કે આ બાબત છે અને મને જ્ઞાનનો પાઠ બોલવો છે. ત્યારે મૌલાના સુલતાન મહમૂદ શાહ એને કહે છે કે આવો બોલ, ને એક પાઠની બદલીમાં એને કહે છે કે હવે આખો જ્ઞાન બોલ. એ રાજી થાય છે. રાજી થયા પછી મૌલાના સુલતાન મહમૂદ શાહને પૂછે છે, ભગત અબ રાજી? તો કે રાજી મૌલા, એટલો રાજી થયો છું કે જાણે તે મને કચ્છની બાદશાહી આપી. ત્યારે મૌલાના સુલતાન મહમૂદ શાહ એને કહે છે કે કચ્છની બાદશાહી તો આજ છે ને કાલ, વો તો કલ ચલ જાયગી, લેકિન વો તો ફિર દૂસરી દુનિયા મેં તેરે કો બોલુંગા કે ભગત વો નાગલપુર કા જ્ઞાન ફિર સે બોલો. અહીંયાથી મેં મારો સબ્જેક્ટ સંપૂર્ણ કરેલો હતો. આજે હવે હું શરૂઆત કરું છું કે 1898ની સાલ મૌલાના સુલતાન મહમૂદ શાહ એ વખતે યુરોપની મુસાફરી જવા નીકળે છે. જે આ વખતે મેં ઉલ્લેખ કરેલો હતો ત્યાં જવા માટે માતા બહુ ફેવરમાં ન હતા. માતાને કેવી રીતે સમજાવટ કરી અને એમને સમજાવ્યા હતા એ બધો મેં ઉલ્લેખ કરેલો હતો, એટલે હું રિપીટ નથી કરતો. પણ યુરોપની મુસાફરી જાય છે, સ્ટીમર રસ્તે પહેલા માર્સેલ ફ્રાન્સમાં ઉતરે છે. માર્સેલ્સમાં એમણે ઘણું ઘણું જોયું. ત્યાંથી એ નીસ આવે છે. નીસ આવી ત્યાં લગભગ અઠવાડિયું રોકાય છે અને પછી ત્યાંથી પેરિસ જાય છે. પેરિસ જાય છે, ત્યાં હોટેલ સિમીઝની અંદર ઉતારો છે કે જ્યાં ક્વીન વિક્ટોરિયા પણ એ સમયે ત્યાં આવેલી હતી. પણ ક્વીન વિક્ટોરિયાને ખબર નહીં હતી કે મૌલાના સુલતાન મહમૂદ શાહ એ હોટેલમાં છે, અને સુલતાન મહમૂદ શાહને પછી ખબર પડી કે ક્વીન વિક્ટોરિયા પણ એ જ હોટેલમાં હતી. હવે ત્યાં જ્યારે પેરિસમાં હતા ત્યારે સુલતાન મહમૂદ શાહે બ્રિટિશ હાઈ કમિશનની મુલાકાત લીધેલી અને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા એના કમિશનરને પણ ત્યાં મળેલા હતા. ત્યાંથી એ લંડન માટે રવાના થયા. ત્યારે એમને સ્ટેશન ઉપર રિસીવ કરવા માટે ક્વીન વિક્ટોરિયાનો એક્વેરી અને ઇન્ડિયન હાઈ કમિશનરનો રેપ્રેઝેન્ટેટિવ એ બંને ત્યાં આવેલા હતા. એમને રિસીવ કરી અને ત્યાંથી એ હોટેલ પિકાડિલીમાં લઈ ગયેલા હતા. હોટેલ પિકાડિલીમાં એવા હતા, લગભગ 3 કલાક થઈ હશે. ત્યાં તેમને મળવા માટે ક્વીન વિક્ટોરિયાનો સૌથી યંગેસ્ટ સન ડ્યુક ઓફ કનોટ, કે જે હાજીમામ સાથે એની ઓળખાણ પહેલા પુનામાં અને બોમ્બેમાં થયેલી, એને મળવા આવેલ અને ત્યાં મળી અને કલાકો સુધી એમની સાથે વાતચીત કરી અને પછી ક્વીન વિક્ટોરિયા તરફથી એમને ત્યાં સ્ટેટ હાઉસમાં જવા માટે આમંત્રણ આપેલું. સ્ટેટ હાઉસમાં જે દિવસે જવાનું હતું એ દિવસે સાંજના મૌલાના સુલતાન મહમૂદ શાહ ત્યાં પહોંચે છે, દાખલ થાય છે, જોઈ છે ક્વીન વિક્ટોરિયા બેઠેલ છે, એની ગળે આગળ આખા શરીર ઉપર એક બ્લેન્કેટ વીતેલી છે અને માથે શોલ છે. પણ એના પગ અથવા શરીર કંઈ દેખાતું ન હતું, એટલે સુલતાન મહમૂદ શાહ નેમોટમાં લખે છે કે વોસી ટોલ ઓર શોલ, વોસી સ્ટાઉટ, એની હાઈટ કેટલી હતી વગેરે વગેરે ખાલી પોતે મનની અંદર સ્પેક્યુલેશન કરે છે. પછી જેવા ક્વીન વિક્ટોરિયાની બાજુમાં જાય છે એટલે ક્વીન વિક્ટોરિયા પોતાનો હાથ લંબાવે છે, મૌલા એમને હાથ ઉપર કિસ કરે છે અને પોતાની જગ્યા લે છે. ઘણી વાર સુધી હિન્દુસ્તાનના બધા સમાચારો પૂછે છે, શું શું બનવા પામેલું છે એ બધું જાણે છે અને ત્યાર પછી એમને ત્યાં નાઇટહુડ અર્પણ કરે છે. નાઇટહુડ એટલે સરનો ટાઇટલ. સરનો ટાઇટલ જ્યારે એને થાય ત્યારે પ્રથા એ હોય છે કે જેને સરનો ટાઇટલ આપવામાં આવે તે માણસે પોતાએ પહેલા ઘૂંટણીએ પડવું જોઈએ. ઘૂંટણીએ પડે ત્યાર પછી ક્વીન અથવા કિંગ જે ગાદી ઉપર હોય તેને એકોલેડ આપે. ત્યાર પછી એના ખંભા ઉપર 3 વખત તલવારથી સ્ટેપ કરવામાં આવે. ટપ 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 એમ 3 વખત એ તલવારથી ક્વીન વિક્ટોરિયા પોતે 3 વખતે ટકોરા મારે. ત્યારબાદ એને ઓર્ડર ઇનાયત કરે અને એ સરનો ટાઇટલ કન્ફર્મ થાય. મૌલાના સુલતાન મહમૂદ શાહના કેસમાં ક્વીન વિક્ટોરિયાએ શું કહ્યું? હું કહું એમની બદલીમાં એમના પોતાના જ શબ્દોની અંદર કે ક્વીન મૌલાના સુલતાન મહમદ શાહ લખે છે, સિન્સ આઈ વોઝ અ પ્રિન્સ માય સેલ્ફ એન્ડ ધી ડિસેન્ડન્ટ ઓફ મેની કિંગ્સ, શી વુડ નોટ લાઇક મી ટુ નીલ ઓર ટુ રિસીવ ધી એકોલેજ એન્ડ ધ ટચ ઓફ ધ સ્વોર્ડ અપોન માય શોલ્ડર, બટ શી વુડ સિમ્પલી હેન્ડ ધી ઓર્ડર ટુ મી. આઈ વોઝ ગ્રેટલી ટચડ બાય હર કન્સિડરેશન એન્ડ કર્ટસી. કેટલું બધું માન કે મૌલાના સુલતાન મહમદ શાહ પોતે પ્રિન્સ છે અને એમના વડવાઓ બધા રાજવંશી માંથી ઉતરી આવેલા છે, એટલે એમને નમન પણ કરવાનું નહીં, અને એ જ પ્રમાણે ફક્ત આખો ઓર્ડર એમને સોંપી આપેલો એ એક પેલી મહત્વની વાત હતી. હવે ક્વીન વિક્ટોરિયાને મળ્યા બાદ એ પાછા હોટેલમાં જાય છે અને 3 થી 4 દિવસ પછી ક્વીન તરફથી પાછું ઇન્વિટેશન આવે છે કે વિન્સર કેસલની અંદર ક્વીન સાથે ડિનર લેવા માટે. એ ડિનર લેવા માટે ત્યાં જાય છે ત્યારે ક્વીન, ક્વીનની દીકરી જેનું નામ પ્રિન્સેસ બીટ્રીસ હતું, અને મૌલાના સુલતાન મહમદ શાહ સાથે લોર્ડ ચેન્સેલર, એ 4 જણા હતા. મૌલાના સુલતાન મહમદ શાહને ક્વીન પોતાની અને પોતાની દીકરીની વચમાં ત્યાં બેસાડે છે ડિનર ટાઈમે, અને ડિનર શરૂ થાય છે. ડિનરની અંદર સુલતાન મહમદ શાહ લખે છે કે એટલી બધી વાનીઓ પીરસવામાં આવી હતી કે જેની કોઈ હદ નહીં. મીટ તો કેટલી જાતના, પુડિંગ તો કેટલી જાતની, અને 9:15 વાગ્યાથી એ શરૂ થયેલું ડિનર 10:45 વાગે સંપૂર્ણ થાય છે. મૌલાના સુલતાન મહમદ શાહ જ્યારે આ ડિનર પતી ગયો, થોડી વાર વાતચીત કરે છે, ત્યાર પછી ક્વીન વિક્ટોરિયા એમ જણાવે છે કે બાજુમાં સ્ટેટ હોલ છે, ત્યાં આપણે જઈએ. ત્યાં સ્ટેટ હોલમાં જાય છે. સ્ટેટ હોલમાં સુલતાન મહમદ શાહને ક્વીન વિક્ટોરિયા એક ભેટ આપે છે કે જે રત્નોથી જડિત હતી. એ ભેટની અંદર ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ 3 એમ્બ્લેમ્સ હતા, અને એને રત્નજડિત હિરેથી જોડવામાં આવેલા હતા, અને નીચે તેમનો પોતાનો ફોટોગ્રાફ હતો. આ ભેટ એમને ત્યાં આપવામાં આવેલી. એ દિવસે એટલે એ રાત્રે સ્ટેટ હાઉસમાં સુવાનું એમને આમંત્રણ મળેલું હતું. એ પ્રમાણે એક રાત એ સ્ટેટ હાઉસમાં ત્યાં ગેસ્ટ તરીકે રહ્યા હતા. બીજી સવારે જ્યારે ગેસ્ટ હાઉસમાંથી પોતે હોટેલમાં જવા રવાના થાય છે ત્યારે ક્વીન વિક્ટોરિયાનો મુનશી ત્યાં આવી અને એક ચીજ ભેટ આપે છે કે જેમાં ક્વીન વિક્ટોરિયાએ પોતાના હાથથી અરેબિક અને ઉર્દુ ભાષામાં કંઈક સંદેશો લખેલો હતો, કે જે કયો સંદેશો છે એનો એમાં ઉલ્લેખ મેમોરિટમાં કરવામાં આવેલો નથી. હવે આટલું બધું માન અને આટલો બધો મરતબો ક્વીન વિક્ટોરિયા તરફથી આપવામાં આવેલો, 21 વર્ષની ઉંમર મૌલાના સુલતાન મહમદ શાહની, 79 વર્ષની ઉંમર ક્વીન વિક્ટોરિયાની. પણ એ ક્વીનને પહેલેથી મગજની અંદર કોઈ એવી સારી છાપ હતી અને સુલતાન મહમદ શાહ તરફ એને એટલી બધી ચાહના હતી કે જેની કોઈ હદ નહીં. સુલતાન મહમદ શાહ એમની લાઈફ ટાઈમ દરમિયાન 4 રાજા અને 2 રાણી, એડવર્ડ ક્વીન વિક્ટોરિયા, એડવર્ડ VII, કિંગ જ્યોર્જ V, કિંગ એડવર્ડ VIII, કિંગ જ્યોર્જ VI અને ક્વીન એલિઝાબેથ, આ 6 કિંગ અને ક્વીન, 4 કિંગ અને 2 ક્વીન એમના ટચમાં આવેલા. પણ એકો એક સાથે એટલો બધો સારો સંબંધ હતો કે જ્યારે હવે બીજા લેક્ચરની અંદર મોકો મળશે ત્યારે હું એક પછી એક એડવર્ડ VII માંડી અને સેટ ક્વીન એલિઝાબેથ સુધી શું શું બનવા પામેલું છે જેનો મૌલાએ ઉલ્લેખ કરેલો છે એ આપ સમક્ષ રજૂ કરીશ. હવે આ વાત અહીંયા પતે છે. 1899ની સાલ આવે છે. સુલતાન મહમદ શાહને થાય છે કે હવે મારે ઇસ્ટ આફ્રિકાની મુલાકાત લેવી. ઇસ્ટ આફ્રિકા જવાનો વિચાર કરે છે. પહેલા માતાજીની સલાહ લેવા જાય છે. માતા સલામતને કહે છે કે મારે આફ્રિકા જવું છે અને ત્યાં મારે મારા મુરીદો સાથે કામકાજ છે, એમની સાથે બધી ચીજોની ચોખવટ કરી છે, એમની શું સ્થિતિ છે એ બધી જોવી છે. જ્યારે આ વાત એ માતા સલામત પાસે કરે છે એટલે માતા સલામત તો એકદમ ચોંકી ગયા. કે જે દેશની અંદર આફ્રિકાની અંદર જ્યાં પાડી ખાનારા જનાવરો હોય એવી જગ્યાએ કાંઈ આપણાથી જવાય. એ વખતનું આફ્રિકા તો સાવ જુદું જ હતું, આજ તો ઇસ્ટ આફ્રિકા એટલે સાવ જુદી વસ્તુ છે. પણ એને બીક લાગી કે આવા દેશની અંદર આવડી નાની ઉંમરમાં સુલતાન મોહમ્મદ શાહ જવાનો વિચાર કરે છે. માતા સલામતે પોતાની હયાતીમાં પોતાના બે ઓરમાન છોકરા અને બે પોતાના સગા દીકરા એમ ચારની લાશ જતી હોય અને સુલતાન મોહમ્મદ શાહ પાંચમા અને છેલ્લા હતા. જ્યારે એમને એમ થાય છે કે આ મારો દીકરો એક 21 કે 22 વર્ષની ઉંમર છે અને એકલાને આફ્રિકા જવું એમનું મન કબૂલ નહોતું કરતું, પણ સુલતાન મોહમ્મદ શાહ ત્યારે એને સમજાવે છે કે જો મારા કહેવાથી મારા મુરીદો હિન્દુસ્તાનથી બધા આફ્રિકા ગયેલા છે, આજ ઘણા વર્ષો થયા, તેમની ત્યાં શું સ્થિતિ છે, શું બનવા પામે છે એ કાંઈ મને ખબર નથી, મારે જાતે જઈને જોવું જોઈએ, મારે એમને સમજણ આપવી જોઈએ. અને માતા પાસે બહુ દલીલ કરી, માતા કે પણ બીજી વાત કરું, તને ખબર છે કે ત્યાં ઈસ્ટ આફ્રિકામાં દૂધુ નામનું એક જીવડું થાય છે, પગમાં ગરી જાય છે, તો આ દૂધુ તારા પગમાં ગરી જશે તો શું થશે? આપણે બધાને ખબર છે કે ઈસ્ટ આફ્રિકામાં રહેલા દૂધુ કોકના જ પગમાં નહીં પડ્યું હોય, બાકી તો બધાએ આપણે અનુભવેલું છે, અને તેમાંય ગામડામાં તો કોઈ બાકી જ ન હોય. અને દૂધુ એટલે એમ નહીં કે એક વખત પડી ગયો એટલે પછી છૂટતો થઈ ગયો, તો જયારે જયારે દૂધુને મન થાય ત્યારે આવીને અંદર પટકાસ આપણું લોહી પીતું હોય, પણ એ દૂધુ પાછું આવી અને એને કાઢવા માટે પણ રસ્તા પણ બહુ આપણા વાળાએ સહેલાઈથી ગોતેલા હતા કે સૂર્યો લઈ અને દૂધુને કાઢી નાખે અને ઘાસનો પોતો નાખે એટલે ઠેકાણે બધું પડી જતું. આ આપણે બધું આપણી નજરે નિહાળેલું છે. મોલા સમજાવે છે કે દૂધુની કાંઈ જીત નથી અને આ બહુ નાની ચીજ છે, પણ માતા કહે કે ના. ત્યાર પછી એ એમ કરે છે કે ચાલો એક વાત હું કરું છું કે સવારના અને રાતના બે વખતે હું મારા પગ ગરમ પાણીથી એકદમ સારી રીતે ધોઈશ અને કોઈ પણ જાતની આ દૂધુ મારા પગમાં નહીં પડવા દઉં, એ નંબર વન. માતા કહે છે પણ બીજી વાત તને ખબર છે, ત્યાંના આંબા છે ને એની અંદર પણ જંતુ હોય છે. તો સુલતાન મોહમ્મદ શાહ કહે છે કે આંબાની અંદર જંતુ હોય છે, એ જે જંગલી આંબા હોય છે ને એમાં, પણ ત્યાં બે જાતના આંબા છે, એક જંગલી આંબા અને બીજા બહુ સરસ રીતે પકાવેલા હોય છે, એમાં દૂધુ નથી હોતા અથવા કોઈ જંતુ નથી હોતા. માતાને માન નથી માનતું તો સુલતાન મોહમ્મદ શાહ કહે છે ભલે તને વચન આપું છું કે હું ઈસ્ટ આફ્રિકામાં હોય ત્યાં સુધી આંબા નહીં ખાઉં. આંબાની વાત શા માટે? કારણ કે સુલતાન મોહમ્મદ શાહને આંબાનો એટલો બધો શોખ હતો, એટલો બધો શોખ હતો કે કોઈ દિવસ એ આંબાની આઈસ્ક્રીમ ન થાય એ બને જ નહીં. કાં આંબો હોવો જોઈએ, કાં આંબાની આઈસ્ક્રીમ હોવી જોઈએ. અને આંબાની આઈસ્ક્રીમ માટે તો જે એનો કુક હતો એટલો સ્પેશિયલાઇઝ હતો કે એની પાછી કોઈ જોડી ન મળે, એટલી બધી વેરાયટી એ બનાવતો. અને સુલતાન મોહમ્મદ શાહને ત્યાં જ્યારે કિંગ અને ક્વીન આવતા કોઈ પણ જમણને માટે, ત્યારે એ પોતાના કુક પાસે આ જે આંબાની વસ્તુ બનાવી દેતા ત્યારે એ લોકો પણ આંગળા ચાટી જતા, એવી જાતની એ વખતની સ્થિતિ હતી. હવે માતાને લાગે છે કે બીજી કોઈ દલીલ છે નહીં એટલે રજા આપે છે જવા માટે. પણ માતાનું દિલ કેટલું બધું હોય છે બચ્ચા પ્રત્યે, બચ્ચા ગમે એમ કરે પણ માતા કોઈ દિવસ બચ્ચાને ખૂલશે નહીં. અને એના એક કે દાખલો આપવું કદાચ આપણે ઘણા વખત સાંભળેલો નહીં જ હોય કે મૌલાના હાજરીમાં તારીખ 8 સપ્ટેમ્બર 1961ના રોજ દાર એસ સલામ ખાતે પધારે છે, ત્યારે એક સ્ટાર બીજા દિવસે ત્યાં આવેલો અને એ સ્ટારની અંદર માતા કાજુ દૌલા મૌલાના હાજરીમાં અમને જણાવે છે કે મારા વાલા કરીમ, હું જ્યારે મારી પાસે દાર એસ સલામ જવા પહેલા આશીર્વાદ લેવાને માટે આવેલો ત્યારે હું તને કહેતા એકદમ ભૂલી ગયેલી બે વસ્તુ કે જે તને હું હવે આ તારથી જણાવું છું. નંબર વન કે દાર એસ સલામની અંદર સાંભળવા પ્રમાણે ત્યાં મચ્છરનો બહુ ઉપદ્રવ છે, એટલે તારે મચ્છરદાની વગર બિલકુલ સૂવું નહીં. બે કે વિનય, જ્યાં સુધી તું ત્યાં હો ત્યાં સુધી તારે ચાલુ નિયમિત થવી. માતા તાજી દેવલા. હવે જુઓ કે મૌલાના હાજરીમાં દારેસ્લામમાં શું છે શું નથી બધી ખબર હોય, પણ માતા એટલે માતા. એને એમ થયું કે મારા આશીર્વાદ લેવા આવ્યા ત્યારે કરીમ શાહને હું કહેતા ભૂલી ગઈ, એટલે મારી ફરજ છે કે મારે એને ચેતાવી દેવું જોઈએ, અને એટલે ક્યાંય મેલેરિયાનો કે ભોગ ન થઈ પડે. આ માતાનું હૃદય છે. હતો તું સૂતો પારણે પુત્ર નાનો, રડું શેઠતો રાખતું કોણ થાનો, મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું, મહા હેતવાળી દયાળી જ માતું. સુકામાં સુવાળી જીને પોઢી પોતે, પીડા પામું પંડે તો તજે સ્વાદ પોતે, લઈ સાચી સાથે બચી કોણ દેતું, રાંધી તાજું તાજું મને કોણ દેતું. આ માતા પોતે ભીને સુએ બચાએ પેશાબ કરેલી હોય પથારીમાં, એ જગ્યા ઉપર માતા સુઈ અને સૂકો ભાગ હોય ત્યાં બચ્ચાને સુડાવે, એને શરદી ન થઈ જાય, એને કંઈ પણ પ્રોબ્લેમ હોય એટલે પહેલા બાળક પછી પોતે એ નીતિથી મહા કામ કરતી હોય, અને દુનિયાનો એ સિદ્ધાંત ચારે તરફ હંમેશ માટે લાગુ પડતો જ આવેલો છે અને હંમેશ માટે એ રહેલો છે. હવે પિતાનું હેડક્વાર્ટર હતું ઝાંઝીબારમાં, એ આવે છે ત્યારે ઝાંઝીબારની અંદર સ્ટીમર હજી તો કિનારે પહોંચે એની પહેલા જે લોકોએ સ્ટીમર રસ્તે ઝાંઝીબારની મુસાફરી કરેલી હશે તેમને યાદ હશે કે ઝાંઝીબારનો એટલો બધો નેરો પેસેજ હોય છે દરિયાનો કે આપણને આજુબાજુ જે મકાનો કે હોય આખો ઝાંઝીબારનો ત્યાંથી વ્યૂ મળે. તો એ સુંદર આલિશાન મકાન સુલતાન મોહમ્મદ શાહ ત્યાંથી જોઈ છે, રેલિંગ ઉપર ઉભા છે અને રસ્તો ક્રોસ કરે છે સ્ટીમર, અને ત્યાં આગળ ઉપર પહોંચવાની જરાક જ વાત છે. તો એ બાજુમાં જે ફ્રેન્ચ માણસ ઉભો હતો એને કહે છે કે આ કેટલો સરસ મકાન છે, કોનું મકાન હશે, કોણ એવો નસીબદાર હશે. તો તે ફ્રેન્ચમેન કહે છે કે મને લાગે છે કે આ અહીંયા ઝાંઝીબારના સલ્તનનો પેલેસ હોવો જોઈએ, અહીંયાનો જે સુલતાન છે એનો આ બંગલો હોવો જોઈએ. તો મુખી રહીમ લીલાણી એ આઝીબામને રિસીવ કરવા માટે ત્યાં આવેલા હતા એમની સાથે સીમામાં, એમણે કહ્યું કે નહીં ખુદાઈ આ જે બંગલો છે ને એ તો સુલતાનોના સુલતાનનો છે. સુલતાનોનો સુલતાન કોણ? કે તમે બીજું કોણ? કે મારો બંગલો કેવી રીતે? તો તમારો બંગલો એવી રીતે છે કે આ બંગલો અસલ જે ઉમેદવારી છે એ ભાઈ પોતે ગુજરી ગયેલ છે, એની ધર્મપત્ની અને એની શિવા હાજી પાડું, કે એમની ઘરવાળી અને એમની બહેને આ બંગલો તમારા રહેણાંક માટે નક્કી કરેલો છે. એટલું જ નહીં પણ જ્યારે તમારું રહેણાંક પૂરું થાય ત્યારે આ બંગલો એ તમારા નામે એ તમને અર્પણ કરે છે. એટલે આ બંગલો સુલતાનનો નહીં પણ સુલતાનોના સુલતાનનો છે, એ પ્રમાણે ત્યાં મુખી રહીમ લીલાણીએ ચોખવટ કરી. સુલતાન મોહમ્મદ શાહ આવે છે, પોતાના મુરીદોની હાલત જોઈ છે, પૈસે તકે બહુ એમને લાગે છે કે સારું કામકાજ કરેલું છે, નાણાં બનાવ્યા છે, આબરૂ છે ગવર્મેન્ટની અંદર, સરનો ટાઇટલ સારિયા તોપણને પહેલા ઇસ્માઇલી કે જેમને આ ટાઇટલ મળવા પામેલ છે, અને એ છે ખલીબીના વિશ્રામ, ભારત હેમુ અને એવા એવા કઈ નામો આપણે સાંભળતા આવ્યા છે કે જે લોકોએ અઢળક નાણું પેદા કરેલું ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામકાજ કરતા અને ગવર્મેન્ટની અંદર એમને સારામાં સારું માન પાન વગેરે મળતું, ત્યારે એ જોઈને she says. પણ એક ચીજ એ જોઈ શક્યા કે આમાં આ લોકોની તંદુરસ્તી ઝાંઝીબાગના ઇસ્માઈલીઓની તંદુરસ્તી એ જોઈ એવી નથી. વધારે છે ત્યારે સન્માન કરે છે કે તમારી તંદુરસ્તી જોઈ મને અનહદ દુઃખ પેદા થાય છે કે હું જયારે જોઉં છું ત્યારે જોઉં છું કે તમારા શરીર ઉપર તમારા મોઢા ઉપર નૂર નથી, તમારા શરીરો એકદમ માયકાંગલા જેવા દેખાય છે. જે મારો એક બંગલો પોતાનો છે જે ગામની બહાર છે એ હું જમાતને અર્પણ કરું છું કે મારી ગેરહાજરીમાં એને સ્પોર્ટ્સ તરીકે ઉપયોગ લેવામાં આવે અને એ બંગલો એમની તરફથી વાપરવામાં આવે આખી જમાત તરફથી. એમને જણાવ્યું કે જો નાના મોટા બાઈ ભાઈ બચ્ચા બધા એ બંગલાની અંદર લાભ લે, ફૂટબોલ ક્રિકેટ હોકી ટેનિસ અને બીજી સ્પોર્ટ બધી એમાં રમવામાં આવે અને કોઈ પણ જાતના ભેદભાવ વગર બાઈઓને પણ ત્યાં દાખલ કરવામાં આવે. બાઈઓ ભલે બીજું રમી ન શકે તો છેવટ હવાખોરી માટે ત્યાં આવે છે એટલા પૂરતું પણ આ બંગલાનો ઉપયોગ કરે અને ખાસ ભારપૂર્વક ભલામણ કરી. અને કે તમે આનંદ બહુ કરજો અને આ બંગલાની અંદર ખૂબ જલતા લેજો, પણ કોઈ પણ જો ધર્મની વાત ત્યાં કરે તો એને કહેજો કે તું રસ્તામાં આ સ્પોર્ટ્સ ક્લબ છે અહીંયા ધર્મની વાત નહીં, તો એને સીધો ત્યાંથી રવાના જ કરી દેજો. એટલે બીજા શબ્દમાં સ્પોર્ટ્સ ઉપર એટલો બધો ભાર મૂકેલો. પછી સાથે એક જોક મારી દીધી કે હા જયારે હું આવું તમને પ્રમાણ કરું અને કાંઈ ધાર્મિક વાત કરું તો મને કાઢી નહીં મૂકતા એટલી યાદ રાખજો, એ વાત તમે ત્યાં કરી. એટલે આ જોક ઉપરથી બીજી વાત યાદ આવે છે કે એક વખતે વાલકેશ્વર બંગલાની અંદર અમુક અમલદારો સાથે સુલતાન મહમ્મદ શાહ બેઠેલા હતા. ત્યારે કંઈક વાત નીકળી વાંદરા જમાત, ત્યાં બોમ્બેની બાજુમાં વાંદરા જે સબબ છે એની જમાત લાવવામાં. તો સુલતાન મહમ્મદ શાહ પૂછે છે ઇસ્માઈલીઓ કદાચ બહુ વેપાર તો હતા પણ વેપારથી પણ કદાચ એક ગ્રેડ આગળ ગયા હશે અને કંઈક થોડીક મસ્તી પણ કરી હશે, પણ આનો તો આપણે બહારથી સાંભળ્યું છે. પણ અસલ સુલતાન મહમ્મદ શાહે બહુ ટૂંકમાં ઉલ્લેખ કરેલો છે કે ઇસ્માઈલીઓ ઉપર આ લોકોને બહુ શંકા હતી કે આ લોકો જેટલા જૂની એટલા વફાદાર નથી, કારણ કે દસ વર્ષ પહેલા એક અરબ રિવોલ્યુશન થયેલું, જે અરબે જર્મન ગવર્મેન્ટ સામે રિવોલ્યુશન કરેલું, એ રિવોલ્યુશનની અંદર ઇસ્માઈલીનો હાથ હતો એમ ત્યાંની જર્મન ગવર્મેન્ટને શક હતો. અને બીજો શક એ હતો કે હજી સુધી પણ ઇસ્માઈલીઓ અરબને સીધીને તો આડકતરી રીતે આર્મ્સ અને એમ્યુનિશન સપ્લાય કરે છે. આ બે ચીજો શંકા પણ હોય, એવું નથી કે સત્ય હકીકત હતી, શંકા પણ હોય, કોઈ એના ઉપર ઘેર રહેલું હોય. મને યાદ છે કે ઘણા વર્ષો પહેલા એક વાત સાંભળેલી કે એ શંકા એટલે સુધી હતી કે જયારે આપણે જમાતખાનાની બહાર આપણે અગાઉ અઠંગો રમતા હતા, ખુશાલી હોય ત્યારે અઠંગો રમવામાં આવે, આઠ દોરી હોય, એક જ જણા એક જ દોરી ચાલે, ઘણાએ રમેલા હશે આપણને ધ્યાન ના હશે. ત્યારે જયારે અઠંગોની બધી ગાંઠો ગૂંથાતી હતી ત્યારે ત્યાં પોલીસ કમિશનર વગેરે આવ્યા અને કહ્યું કે જોયું અમે તમને નહોતા કહેતા કે તમે અમારા રાજમાં તમારા માણસોને ફાંસી અમને પૂછા વગર આપો છો, કારણ કે જે અંગૂઠો ગુપ્તા ગુપ્તા નીચે સુધી આવે એટલે જે છેલ્લો હોય એના ગળામાં ફાંસી ચોટી જાય, એ લોકોને કોઈ એવી રીતે ભૂત ભરાવી દીધેલું. એટલે આટલી બધી ખરાબ ઇમ્પ્રેશન એ ગવર્મેન્ટની હતી. પછી સુલતાન મહમ્મદ શાહ, આ હું સાહેબની વાત કરું છું, સુલતાન મહમ્મદ શાહે તો ફક્ત આ આર્મ્સની અને અરબ રિવોલ્યુશનની વાત કરેલી છે. પણ ટૂંકમાં જર્મન ગવર્નરને મળે ત્યારે વડીલ એની સાથે વાતચીત કરે છે, સુલતાન શાહ લખે છે કે એટલો બધો સ્ટીફ હતો કોઈ રીતે પણ એ માનવા તૈયાર ન હતો, પણ અમુક સમજાવટની બાદ એણે કબૂલ કરેલું કે આજથી હું આ બધા રિસ્ટ્રિક્શન કાઢી નાખું છું અને મૌલાએ એને પ્રોમિસ આપ્યું કે કોઈ પણ દિવસ કોઈ પણ ઇસ્માઈલી એવું કામ નહીં કરે કે જેથી કરીને તમારી ગવર્મેન્ટને એનાથી કાંઈ સાંભળવાનું રહીએ કે સહન કરવાનું રહીએ. એ એટલો વર્ષ સુધી ખુશી થયો કે જેની કોઈ હદ નહીં. જયારે સુલતાન મહમ્મદ શાહ ત્યાર પછી જર્મની કૈઝરને મળવા ગયા ત્યારે કૈઝરે પહેલી વાત કરી એને જર્મનીની સંવિધાનની અને કહ્યું કે આજે હું તમને એક ટાઇટલ આપું છું, રોયલ રશિયન ઓર્ડર ઓફ ધ ક્રાઉન ફર્સ્ટ ક્લાસ. એ ટાઇટલ એને સુલતાન મહમૂદખાને આપ્યો ત્યારે કે જયારે આ પતાવટ થઈ ગઈ અને એને ખાતરી થઈ કે ઇસ્માઇલીઓ એ વફાદાર છે, કોઈ એવી જાતના માણસો નથી કે જે રાતની રાજની અંદર કોઈ પણ ખડબડાટ કે બીજી કોઈ જાતની મુશ્કેલીઓ ઊભી કરે. એવી જ રીતે જયારે આ ગાંધીબાની સેટલમેન્ટ થઈ ગઈ એટલે એક વર્ષ પછી ગાંધીબાની ગવર્મેન્ટે સાર કરી અને ટાઇટલ મોકલાવે છે બ્રિલિયન્ટ સ્ટાર ઓફ ગાંધીબાદ. આ ટાઇટલ મૌલાના સુલતાન મહમૂદખાને આપેલો. એટલે આ પ્રમાણે આ બે પતાવતે બે ટાઇટલો સુલતાન મહમૂદખાને મળ્યા. ત્યારે કે કોમ્પ્રોમાઇઝ 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 કે બેમાં બાંધછોડ કરવી પડી, પણ કેટલું કામ સરળતાથી પતી ગયું કે જેના થકી એકબીજાના રિલેશન સારામાં સારા જળવાઈ રહ્યા. 1893 સાલમાં મંજવડીનો મેળો હતો. મંજવડીનો મેળો તો મંજવડીવાળાના ખાતરી છે કે જરૂર થોડા ભાઈ બહેનો હશે. એ મંજવડીના મેળામાં એવું થતું કે જયારે એ મેળો ભરાય ત્યારે 500 કે 2000 ની પણ હજારોની મેદની ઇસ્માઇલીઓની ભેળી થાય અને ત્યાં ગામો ગામના માણસો એકઠા થાય, એમના માટે ઉતારાની સગવડો થાય, એમના માટે જમણ પીરસાય અને આનંદ 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 જેમ આપણે ડાયમંડ જ્યુબિલી બાલસ્લામમાં ઉજવી એ જાતના ત્યાં બધા મેળા થતા. આપણે બહુ ડિગ્નિફાઈડ રીતે ઉજવેલું એ ત્યાં ઇન્ડિયામાં એ લોકો એ વખતના સંજોગો પ્રમાણે આ મેળો ઉજવતા. જે નદી હતી એને એક કાંઠે સુલતાન મહમૂદ શાહના રહેઠાણ માટે ગોઠવણ કરવામાં આવી હતી અને બીજે કાંઠે ઇસ્માઇલીઓ માટે જે બધા આવેલા મેળા માટે એમના માટે સગવડ હતી. એક દિવસે સવારના સુલતાન મહમૂદ શાહ બધા ઓફિસરો હતા એમને કહે છે કે ચાલો આપણે જરા વોક કરવા જઈશું. વોક કરતા કરતા એક જગ્યા આવે છે, મોટી પથ્થર છે અને નીચે નદીનું પાણી વહી રહ્યું છે. તો સુલતાન મહમૂદ શાહ એમ કહે છે કે હું અહીંયા બેઠો છું અને થોડી વાર આરામ કરું છું. પોતે બેઠા, પોતાના શૂઝ ઉતાર્યા, પોતાના મોજા ઉતાર્યા, પછી બે પગ પાણીમાં નાખ્યા અને પગ ચાલુ હલાવે લઈ ગયે બારે પાછા ચલાવે 5-7 મિનિટ સુધી એ પ્રમાણે કર્યું. ઉંમર 17 વર્ષની. આપણે ઇસ્માઇલીઓ જે અમલદારો હતા બધા તો એક સરખા ન હોય, તો કોઈક એમ કહે છે કે આવ્યો હોય ને પણ ચોટ તો બચવાય ને, એ રાંધ તો કરે એ રમત કરે છે એ બચે છે. અને સુલતાન મહમૂદ શાહને મને બધું ખબર હોય કે આ લોકો શું અભિપ્રાય માંગે છે. બધી 10-12 મિનિટ થઈ તો સુલતાન મહમૂદ શાહને બોલાવે છે કે આવો અહીંયા, કે આપને મકસદ સમજાય. હું અહીંયા શા માટે બેઠો તો તમને કંઈ ખબર પડી? આ લોકો બીજા તમને જોવા માંગ્યા કે મારા કંઈ સાંભળી ગયા છે કે શું? એ કે જો મારા પિતાશ્રી આગા અલી સાદા કરમા બાપ અહીંયા એક વખતે આવેલા અને આ પથ્થર ઉપર બેસી અને એ આરામ લેતા હતા, એ ટાઈમે એમને એ જગ્યા એટલી બધી પસંદ આવેલી ત્યારે એમણે એ વખતે જણાવ્યું હતું કે એક મદદ બાદ મેં ઓર ઇધર આવુંગા, ફરીથી હું એક વખત પાછો આવીશ. દરમિયાનમાં એમની વફાત થઈ ગઈ, એ ન આવ્યા, એટલે આજે હું આવ્યો છું અને એમનું વચન પૂરું કરું છું. દેખો મેં બચ્યા નહીં હું. આ લોકોને જે ધારીને બેઠા હતા, સંકી જાણે મનકી જાણે જાણે ચિત્તી ચોરી ઇસકે શું છિપાઈએ જીતકે હાથ ને જીવનથી દોરી, મેં બચ્યા નહીં હું. આગા અલી શાહ કા જો નૂર થા વો ભી મેં હું, હઝરત અલી થા વો ભી મેં હું. સમજા તું લોકને? બધાએ કબૂલ કર્યું કે બરાબર છે. એટલે આ મજૂરીના મેળાની વાત છે. 1894માં એ ગ્વાદર ખાતે જાય છે અને ગ્વાદરની જમાત કેટલી ઇસ્ટ્રી પ્રેમી મજૂરીની માફક જ એ લોકો પણ ઇમામના માટે માથા આપી દેવા અને કુરબાની કરવા માટે થયા. જ્યાં ખુદાબક્ષ નદી જેવા અને બીજા તો કેટલાય દાતુ મેરુ જેવા બધા ત્યાં પાકેલા વડવાઓ અને વીર પુરુષો એ ગ્વાદર જમાત ખાને જાય છે. બહુ આનંદ પામે છે, જમાતને જોઈને સુખી બધા વેપાર કરે છે. પછી જયારે બહાર નીકળે છે ત્યારે કમ્પાઉન્ડમાં એક થાંભલો અને એના ઉપર એક ફ્લેગ એ જોઈ છે. એ પૂછે છે કે આ ફ્લેગ શું છે અને કોનો છે? તો તેના મુખ્યાજ એમ કહે છે કે હઝરત અબાસ અલમદાર કાવો અલમ હૈ, હઝરત અબાસ ઇમામ હુસેનના ભાઈ એનો આપ લેખ છે. સુલતાન મુસ્લા એ લોકોને ફરમાવે છે કે દેખો યે પ્લેન ઓર ઇસકા ખભા, ખભા એટલે થાંભલો, કે આ પ્લેન અને થાંભલો, પ્લેગ ઉતારી દો અને થાંભલો કાઢી નાખો. તરત જ આ લોકોએ પ્લેગ ઉતારી દીધો અને થાંભલો કાઢી નાખ્યો. મહિલા ફરમાવે છે કે જુઓ હઝરત અબાસ કેટલા સારા માણસ હતા કે ઇમામ હુસેનના ભાઈ હોવા છતાં ઇમામ હુસેન તરફ, ઇમામ હુસેન જયારે કરબલાના મેદાનમાં હતા અને આખરી વખત હતો એ વખતે એના ભાઈને કોઈ દિવસ એની જિંદગીમાં ભાઈ નહોતો થયો, પણ એને કેવી રીતે બોલાવતા હતા, મારા આકા, મારા મૌલા, મારા ઇમામનો જમાન, એટલી બધી એની મોહબત રાખતા હતા, એટલો બધો એનો મોઢો જાળવતા હતા. એ જયારે તબાસ જેવી રીતે એનું કારણ શું હતું કે સેવા કરતા હતા, તો તમારે પણ સેવા કરવાની છે. એની બદલીમાં તમે આ પ્રમાણે ભાવતા કે બીજી કોઈ પણ ન હોવું જોઈએ, ઇમામનો જેનો જમો હોય તેના લેસ હોય અને તેની જતુમત હોય, પણ સેવા જે હવે તબાસે કરેલી છે એ સેવા તમારે પણ કરવાની છે. હવે 1905 સાલમાં મહિલા પ્રથમ વિઝિટ પોતાની આપે છે ઝંઝીબારને. 6 વર્ષનો ગાળો વીતી ગયેલો, જે ફરમાનો કરી ગયેલા એનો કેટલો અમલ થયો છે, શું થવા પામેલું છે એ મહિલા જોવા માંગે છે. ખગવાની ફરમાવે છે, સ્ટીમર રસ્તે રવાના થાય છે. એ સ્ટીમર પેલા મુંબાસા ઉતરે છે, મુંબાસાની અંદર આખી જમાત રિસીવ કરવા માટે આવે છે. જમાત અરજ કરે છે કે ખુદાની સ્ટીમર અહીંયા એક દિવસ કોબરે છે, ત્યાં સુધી તમે અમને જમાતને દીદારનો લાભ આપો અને સન્માન કરો. મહિલા ત્યાં પધારે છે, સન્માન કરે છે, ખૂબ બધાને આનંદ કરાવ્યા અને કહ્યું કે આજ તમે મને જ્યાં વિકલાઈને ઉભા છો એમ પહેલી દુનિયામાં પણ તમે મને વિકલાઈને ઉભા છો, વગેરે વગેરે. સ્ટીમર ઉપર પાછા સીધાવે છે, ઝાંઝીબાદ જાય છે. ઝાંઝીબાદની અંદર ત્યાં જઈ અને પાછી ઝાંઝીબાદ જમાતની મુલાકાત લે છે. ઝાંઝીબાદની અંદર જયારે એ પહોંચે છે ત્યારે એમને રિસીવ કરવા માટે ઝાંઝીબાદનો સુલતાન, બ્રિટિશ રેઝિડેન્ટ અને જર્મનના રેપ્રેઝેન્ટેટીવ ત્રણે આવે છે. ઘોડાગાડીઓ સુલતાન તરફથી પ્રોવાઈડ કરવામાં આવેલી છે, એટલા માન મરકબાથી એમને ત્યાં ગામમાં લઈ જવામાં આવે છે. ત્યાંથી એ જ ઘોડાગાડીમાં એ પોતે જમાતખાને જાય છે, જમાતખાને જઈ અને ત્યાં દીદારનો લાભ માટે એને કબૂલ કરેલું છે અને ઉમેદવારી આપેલી છે. મૌલા ફરમાવે છે કે એમણે જે આ સખાવત કરેલી છે હું એટલો બધો એનાથી આનંદિત થયો છું કે મને એમ લાગે છે કે હું આજે તમને એમ કહી દઉં કે આ જે સખાવતનો બદલો જે એક મકાન, એક જમાતખાનું બંધાવેલ છે તેના 70 જમાતખાનાઓ ઝવેરાતના નહીં, 70 જમાતખાનાઓ ઝવેરાતના નહીં પણ નૂરના એ જમાતખાનાઓ હું ત્યાં કાસમ દામાણી મૂકીને અર્પણ કરીશ. બીજું કે મુખી કાસમ દામાણીને કહે છે કે તમે અહીંયા એક તકતી બનાવો, એના ઉપર લખો કે આ જમાતખાનું મુખી કાસમ દામાણી તરફથી પોતાના ખર્ચે અર્પણ કરવામાં આવેલું છે અને સરકાર સાહેબની હાજરીમાં એનો પાયો નાખવામાં આવેલો છે. આ તારીખ, આ મહિનો, આ દિવસ વગેરે બધું લખજો. સાથે સાથે એ પણ જણાવે છે કે તમે જમાતને કહે છે કે તમે જયારે દુઆ પડવા જમાતખાને આવો, એક તો જમાતખાનું હતું ગાંધીબાદનું, જયારે તમે જમાતખાને દુઆ પડવા આવો ત્યારે તમે મુઠ્ઠી કાસમ દામાણીના હાથમાં તસ્બી કાઢી અને પછી અંદર દાખલ થાજો. અને છેવટ સુધી જે ગાંધીબાદના માણસો છે એમને ખબર છે અને એ પ્રમાણે એનો અમલ થતો રહ્યો હતો. બીજી વાત મૌલાના સુલતાન મહમદ શાહને ખાસ જે વધારે બહુ ખુશી હતી એ હતી કે જયારે 1899માં પોતે પધાર્યા ત્યારે એમણે ધાર્મિક શિક્ષણ માટે બધો બંદોબસ્ત કરેલો, ધાર્મિક સ્કૂલની સ્થાપના કરેલી. જયારે 1905માં પધારે છે ત્યારે જોયું તો નામ નિશાન ન હતું, અંદર અંદર ઝઘડાના કારણે હશે કે ગમે એમ. સુલતાન મહમદ શાહે કહ્યું કે તમે તમારા બાળકોને ધાર્મિક શિક્ષણ વગરના રાખશો, તમારા ઉપર વલ્લા એટલો મોટો ગુનો છે કે એ ગુનાનો તમે ગમે તો પશ્ચાતાપ કરશો તો ખુદા તમને માફ નહીં કરે. તમે આ ચીજ તમારા બચ્ચાના એજ્યુકેશનને માટે, ધાર્મિક એજ્યુકેશનને માટે તમે એને પાણી રેડવું જોઈએ, એ તમે નથી રેડતા, ત્યારે એક ભાઈ જીવરાજ વાલજી કરીને હતા, એ ઉભા થઈ અને કહે છે કે હું ધાર્મિક શીખવવા માટે હું અંગ્રેજી સર્વિસ આપવા માટે તૈયાર છું, અને એ બીડી ઘટ્યું અને ખૂબ ખૂબ દુઆ આશીષો આપ્યા. અને ત્યાર પછી ત્યાંથી ધાર્મિક સ્કૂલની સ્થાપના થઈ, તો સુરત સુધી એ સ્કૂલ પછી ચાલતી જ રહી હતી. ગાંધીબાગની અંદર કિલ્વાની જમાતવાળા જમાની લઈને આવેલા. કિલ્વાની જમાત ખુદા ખબર કિલ્વાનું પાણી એવું હશે કે શું હશે, પણ કિલ્વાની જમાત અસરથી ત્યાં કાંઈક ને કાંઈક ખટપટ ચાલતી જતી હતી, અને સુલતાન મહમદ શાહને એ બધા રિપોર્ટ ચાલુ પહોંચતા હતા. હવે ખટપટનું કારણ બીજું કાંઈ ન હતું. ખટપટ એટલા પૂરતી થતી કે ત્યાં આપણે કિસ્સો બોલવામાં આવતો હતો. ઇમામ હુસેનને જયારે કરબલામાં વસાત થઈ કે કિસ્સો અસલ ગાંધીબાગ અને દાર ઇસ્લામમાં પણ અમુક હશે એ કિસ્સો બોલાતો હતો. એ કિસ્સો બોલાતો એની અંદર એટલું બધું ઉમેરી ઉમેરી અને વાતો લાંબી કરવામાં આવતી હતી, અને પછી બધા રડે. અને આ સુલતાન મહમદ શાહે કિલ્વાની જમાતને કહ્યું કે તમે આ જાતનો કિસ્સો કરો છો, તમે બહુ જ ખોટું કામ કરો છો. તમારો ઇમામ હું ઇમામ હુસેન હાજર અને મોજૂદ છું, તમે કોના માટે રૂઓ છો? આ કિસ્સો કરવાની જરૂર શું છે? પણ એમને ખબર હતી કે કિલ્વાની જમાત બહુ સ્ટ્રીક છે. એમણે કહ્યું કે તમે કિસ્સો પડો, પણ એમાંથી ફલાણા ફલાણા પેરેગ્રાફ જે છે એ કાઢી નાખો, આ શબ્દ કાઢી નાખો. કારણ કે સુલતાન મહમદ શાહ જેને કોમ્પ્રોમાઇઝ થયું છે કે જેવા માણસો જેવી જમા એવી જાતની એમની પોતાની વર્તણૂક, એટલે એ રીતે એમને અમુક કિસ્સો આપ્યો, પણ અમુક મોડિફાઈ રીતે, એટલે બે પાર્ટી સંતોષ સામી ગયો. પછી સુલતાન મહમદ શાહે પૂછ્યું કે તમે અહીંયા જ્ઞાનની કાંઈ મહિના કાઢો છો કે વાયસ કરો છો? તો જમાતના માસ્ટરે કહ્યું કે ખુદાનંદા મુખી કામડે અમને મહિના કાઢવા નથી આપતા. મુખી કામડેને પૂછ્યું કે કેમ? એનું કારણ એ છે કે આ લોકો બહુ અવળી મહિના કાઢે છે. જેમ કે સુલતાન મહમદ શાહ પૂછ્યું, જેમ કે એ લોકો એમ કે છે કે કરબલા જવાની શું જરૂર છે, હદ પડવાની શું જરૂર છે? તો અને સાથે એમ કે છે કે આપણા ઇમામ છે એના સન્માનમાં બધું આવી જાય છે, આપણે કાંઈ ધક્કા ખાવાની જરૂર નથી. સુલતાન મહમદ શાહ કહે છે, સાચી વાત કરે છે, એમાં ખોટું શું કહે છે? હું પોતે હાજર છું, મારા સન્માન છે, તમને કરબલા જવાની જરૂર શું છે? તમે ઘર બેઠે બધી અહીંયા ગંગા મળે છે, કોઈ કારણ નથી કહેતા. એટલે આ લોકો જે કરે છે ઉલટાનું સારું કામ કરે છે, એમને વાયસની મહિના તમે કાઢવા આપો. પણ વાયસ કરનારાઓને પણ ભલામણ કરી કે જો તમે એક ચીજનું ધ્યાન રાખો કે તમે વાયસની અંદર નથી કામડ્યા કે અમલદારો કે જમાતના બીજા કોઈ પણ મેમ્બરની ટીકા બિલકુલ ન કરો. વાયસની રીતે ખાલી જોઈએ, એની અંદર કોઈ પણ જાતને એ હોંસા ટોકી કે કોઈના વેર છે એની અંદર ન હોવા જોઈએ. હવે એક વખત 1926 જયારે પધરામણી થાય છે મૌલાના સુલતાન મહમદ શાહની મોંબાસા ખાતે, ત્યાંથી એ મોશી પધરામણી ફરનાવે છે. હવે મોંબાસાથી મોશી જવા માટે આપણને ધ્યાન છે કે જયારે જયારે ટ્રેન વચ્ચે મહિલા મુસાફરી કરતા ત્યારે એમને ગવર્નરનો કોચ આપવામાં આવતો હતો, અને ગવર્નરના કોચમાં મુસાફરી કરતા. ગવર્નરનો કોચ એટલો બધો સગવડવાળો, એટલી બધી એની અંદર સગવડ, લિવિંગ રૂમ, ડાઇનિંગ રૂમ, રેક રૂમ, ઉપરાંતમાં સુવાના રૂમ, એ બધા જુદા, પ્લસ બારે બધી બેલ્કની અને રાખવામાં આવેલી હતી. એની સ્પેશિયલ ટ્રેન મંબાસાથી રવાના થઈ. મંબાસાથી મોસી પહોંચતા એટલે 200 માઇલનો પંથ હતો, 100 માઇલ ઉપર લગભગ વોઇ સ્ટેશન આવે. વોઇ સ્ટેશન આવ્યું એટલે ત્યાં વોઇની આખી જમાત ત્યાં ભેળી થઈ. વોઇના એ વખતે જમાતના મુખ્ય મુખ્તાર નૂર મહમદ આદમ હતા, કે જેમને પછીથી વઝીરનો ટાઇટલ મળેલો હતો. મુખ્તાર જમાતથી રિક્વેસ્ટ કરે છે, ખુદા અહીંયા તમે આવેલા છો તો અમારી આ જમાત મોટી છે, મોટી એટલે શોક માણસો હશે તો તમે જમાત સામે જરૂર પધારો અને પગલા કરો. જો માણસો વિખાલક હોય છે, દિલ જેનું સારું હોય છે, ઇમાનદાર હોય છે, જેનામાં પ્રેમની એ ભાવના હોય છે, તો ઇમામ ને પારખતા વાર નથી લાગતી. પૂછે છે, મુખી જમાત સામે કેટલી થતું છે? મુખીને કહ્યું કે આ તો સુલતાન મહમદ શાહ હા પાડે છે, એટલે કહે છે 5-7 મિનિટ, 10 મિનિટ, 8 મિનિટ લાગશે, વધારે નથી. ચલો મેં આતા હું બાજુના બી જે ઓફિસર હતો એણે કહ્યું કે ખુદાનંદ બહુ લાંબો રસ્તો છે, આ ખાલી તમને ટાઈમ આપે છે પણ તમને બહુ ટાઈમ લાગશે જાતા ત્યાં. તો બાજુમાં ભગત અલીભાઈ વિશ્રામ હતા, એણે કહ્યું કે ભ્રમણની એક ઘડી જવા દે બરાબર છે, એમાં જરા એ ક્યાંય બોલબાલ નહીં કરતા. અને સુલતાન મહમદ શાહ કહે ચાલો હું આવું છું. હવે ગામમાં મોટર મળે નહીં. બીજું કે ડીસી પાસે એટલે ડિસ્ટ્રીક્ટ કમિશનર પાસે કાર, ડિસ્ટ્રિક્ટ કમિશનર પાસે એ મોકલતા એ દિવસે ડિસ્ટ્રિક્ટ બાળગામાં એટલે એક આપવાનું લક્ષ્મીદાનો સામે નિર્ણય નીતિ કહે છે કે આપણે ચાલીને જવાનું છે. ચાલીને ચાલ્યા પણ ઘટતા હું ચાલીને ગયો છું એટલે મને ખબર છે. હું તો 1942 ની વાત કરી છું, જયારે આ 1926 માં જયારે કોઈ ઠેકાણું નહોતું એ વખતે રસ્તા કીચડવાળા કેળી જેને આપણે કહીએ ને કેળીની આજુબાજુમાંથી મોટર પાસ થાય પછી વચના બધું પાણીને કીચડ ભરેલું હોય સુલતાન ચલાવતા જાય લુણા મૂકી અને સાથે જમા બધા હોસ્પિટલ ચાલવા જાય છે. રસ્તાના ટાઈમ તો પાસ કરો જ ને તો મેલા પૂછે છે કે મીઠી એ જંગલમાં હાથી કેટલા હે મુખી જિંદગી તો ત્યાં જાડી હતી પણ એ ખબર નહીં કેટલા છે. ખુદાનું તું પોતે તો ખુદા છો તમે બધી ખબર હોવી જોઈએ કે કેટલા છે. હું શું તમે કહું કે કેટલા હાથી છે તમને જ્ઞાન હોવી જોઈએ. તમે તો બધા જાણતા છો. વળી પાછા એમને બીજી વાર પૂછે છે તો એ જ જવાબ અને ત્રીજી વાર પણ એ જવાબ કે સુદાનો હસવા નહીં દા આ માણસ કેટલો ભોળો અને દિલનો ચોખ્ખો છે. પછી ત્યાં જમાખાને જાય છે 10 મિનિટ બેસે છે દીદા રાખે છે સન્માન કરે છે. જમાખાનું સાવ ના નીકળ્યું હતું. ઇન્શાલ્લાહ દુઆ કરું છું કે તમારું જમાખાનું મોટું થશે અને તમે બધા શીખીને આબાદ થશે વગેરે વગેરે. હવે એ પાછા આવે છે અને મોશી તરફ રવાના થાય છે. દરમિયાનમાં 1 કે 2 મહિનાની અંદર હુમાઉના દીકરા નુરદીનને લોટરી લાગે છે. એ લોટરી લાગી એટલે પહેલું કામ જમાખાનું બંધાવવાનું કર્યું અને બાકીના જે પૈસા હોયગા એમાં પોતાનું જે પતરાનું મકાન હતું એની બધીમાં પ્રોવિઝન સ્ટોર અને આખું જે રહેણાંકનો ભાગ હતો એ બધું સારું એને જણાવી દીધું. આ મહિલાના પગલા થયા, દુઆ આશીષ મળી, જમાખાનું થયું અને પોતે પણ જવાબમાં સુખી થઈ ગયા. પણ જે લોકોએ હોય થી મોશી કે નૈરોબીથી મોમાસાની મુસાફરીઓ મોટરથી કરેલી છે એમને ખબર હતી કે એ જમાનામાં ન તો રેસ્ટોરન્ટ મળે, હોટેલોની સગવડ, રસ્તામાં પેટ્રોલ ખરાબ થઈ જાય યા તો પંક્ચર પડે કે કાંઈ થાય કે મોટરમાં ખોટો માણસો હોયમાં આવી ને રાતના 12 વાગે ચકોરા મારે લુણાવન મૂકીના દરવાજા ઉપર એક સાહેબ દરવાજો ખોલો શું તો કે આ પ્રોબ્લેમ છે. એટલે પ્રોબ્લેમ તો પતે પણ સાથે ચાય પાણી અમને પીવડાવવા જોઈએ, ખવડાવવા જોઈએ. કારણ કે વહેલા નીકળા હોય અને પહોંચતા ટાઈમ લાગે તે દિવસ કાંઈ પથ્થરના રસ્તા ન હતા, બધા કાચા રસ્તા હતા. પણ વર્ષોના વર્ષો સુધી એમણે આ સેવા અર્પણ કરેલી અને એ સેવા ખરા દિલથી મુખ્ય અને મુખ્યાની આપેલી જેનો બદલો એમને આ રીતે સુલતાન મહમૂદ શાહે ચૂકી આપ્યો કે પ્રોગ્રામમાં ન હતું કાંઈ નથી થતા એવો એની મુલાકાત લઈ અને ત્યાં ખાને પધાર્યા હતા. હવે હું ધારું છું આપણે ઓળખાણ આપવાની તો જરૂર નથી કે આપણા દરેક જમાખાનું જે વખતે દર્શાવ્યું હતું એના મુખ્ય સાહેબ સદરુદ્દીન આદમ એમના એ ફાધર થાય એટલે એ સદરુદ્દીન નૂર મહમદ આદમ એમના ફાધર અને એમની ફેમિલી એમની હું આ વાત કરી રહ્યો હતો ત્યાં સુધી. જયારે 1956માં નૂર મહમદ મુખી ત્યાં જાય છે ફ્રાન્સમાં સુલતાન મહમૂદ શાહને મળવા માટે ત્યારે હજી તો ઓટલા ઉમરા પાસે પહોંચે છે તો સુલતાન મહમૂદ શાહ પછી પૂછે છે કે હાથીવાલે ગામથી આવ્યા હો એટલી એમની યાદી તમે જો 57મી સાલમાં તો એમની વફાત થઈ સુલતાન મહમૂદ શાહની અને બીમાર દુનિયાબાને આપણે તસ્દી કાઢતા હતા સતાળા જમાથી બપોરના 12 વાગ્યાની બધી તસ્દીઓ નીકળતી હતી પણ જેવા મુખી પહોંચે છે એટલે પહેલો સવાલ એમને આ કરે છે એ ખાલી જમાતની જાણ સાથે હું રજૂ કરું છું. સિદ્ધપુર ટ્રેન રસ્તે ઇન્ડિયાથી મુસાફરી કરતા હતા ત્યારે સિદ્ધપુર સ્ટેશને જયારે ગાડી ટ્રેન ઉભી રહી છે ત્યારે એ પણ ગવર્નરનો કોચ હતો અને ઇન્ડિયા ગવર્મેન્ટ તરફથી પ્રોવાઈડ કરવામાં આવેલો હતો. તો ત્યાં સવારના વહેલી સવારે એ પોતે પોતાની રેલવે કોચનો જે બારી હતી એ ખોલે છે અને સ્ટેશને કેપ્ટનને જે ઉભેલા હતા જેમની સાથે ટ્રાવેલ કરતા હતા એ કેપ્ટનને કહે છે કે કેપ્ટન જો સામે આ છે તે ઝાડ ઉપર 4 જણા ઉભેલા છે, 2 રબારી અને 2 રબારણ. રબારી કોણ? દૂધ વેચનારા, દૂધનો વેપાર કરતા હોય એ, અને રબારણ એ બધા સાથે દૂધનો વેપાર કરે. ઇસ્માઈલી નહોતો કે એ મારા દીદાર માટે એ લોકો આવેલા છે. એને કહ્યું કે હું મંડપમાં જવાનો છું અને ત્યાં મંડપમાં મારી રાહ જોઈ અને હું એમને દીદાર આપીશ. હવે કોણે એમને વાત કરી કે કેમ ખબર પડી? આ કેપ્ટન તો વિચારમાં પડી ગયો કે કોઈ કારણ ખબર નહીં ખર્ચ અને ક્ષેત્રે આ લોકો ઉભેલા એમની કે બાજુમાં ઉભેલા તે કોઈ પ્રીવિયસ એરેન્જમેન્ટ હતી, પણ આ પ્રમાણે આ સિદ્ધપુરનો બનાવ બનેલો. બર્મા 1907 ગયા જયારે સુલતાન મહેમદ શાહ, એ પહેલી પધરામણી એમની બર્મામાં હતી. બર્મા જમાત ઉપર તો પહેલેથી છેલ્લે સુધી એટલા બધા એ ખુશી હતા કે જેની કોઈ હદ નહીં. કે એક પધરામણીમાં જેટલી પધરામણી થઈ, પણ આ પહેલી પધરામણી થઈ ત્યારે ખૂબ દ્વાસી સમાજ. અને પછી એ પૂછે છે કે આટલી નાનકડી જમાતમાં 88 માણસોની જમાત, આવડી નાનકડી જમાતમાં મેં કોઈ દિવસ પધરામણી કરી છું? પછી કપાળ ઉપર હાથ રાખી અને થોડી વાર આંખ બંધ કરી અને બેઠા, હા હવે મને યાદ આવે છે કે એક નાની જમાતમાં હું ગયો હતો. દ્વાપુર યુગની અંદર પાંચ પાંડવ, માતા કુંતા અને પછી દ્રૌપદી, એ લોકો જયારે જંગલની અંદર હતા અને એમના ઉપર બહુ મુશ્કેલી ઉઠવા માંડી, એ વખતે એમનો ઉદ્ધાર કરવા માટે હું ત્યાં ગયેલો. એ પ્રમાણે એ ત્યાં બર્માની જમાતને કહ્યું અને પછી બર્માની જમાતવાળાને ખૂબ ખૂબ દ્વાસી ફરમાવી અને ત્યાર પછી તો ઘણી મુસાફરો ત્યાં કરેલી છે. એ પછી વખત આવશે ત્યારે હું જાણ કરીશ. હવે આજે હું મારો વિષય પૂર્ણ કરું એ પહેલા ખાલી એક જ નાનકડી વાત રજૂ કરીશ કે મૌલાના સુલતાન મહમદ શાહ એમની એમના જન્મથી તબિયત સારી નહોતી, બહુ નાજુક હેલ્થ અને બીમાર હાલતમાં હતા. ડોક્ટરો એ વખતે એમને બહુ જ ટૂંકો ટાઈમ આપે કે માતાને કીધેલું કે અમને નથી લાગતું કે એમની જિંદગી બહુ લાંબી હોય, અને જે એમને ધાવણ પણ આપવામાં આવતું હતું એ ડોક્ટરે તરત જ બંધ કરાવેલું કે હમણાં નહીં અને કોઈ બીજી તરીકે ધાવણનો બંદોબસ્ત કરવો જોઈએ. ત્યારે એ વખતે એક બાઈ, જે બાઈનું નામ રતનબાઈ, એ રતનબાઈ એને ત્યાં પણ ડિલિવરી આવેલ. બહુ ઈમાનદાર બાઈ, સારા કુટુંબની, ખાનદાન, તંદુરસ્ત, એ બાઈની વરણી કરવામાં આવી કે સુલતાન મહમદ શાહને સ્તનપાન એ કરાવે થોડો ટાઈમ સુધી. એ બાઈએ એ પ્રમાણે પોતાના બચ્ચાને ખેતો મૂકી અને સુલતાન મહમદ શાહને સ્તનપાન કરાવેલો સારા સમય સુધી. એ રતનબાઈ જ્યારે કરાચીમાં જ રહેતા હતા, મૌલાના સુલતાન મહમદ શાહની જયારે જયારે પધરામણી થતી ત્યારે એ રતનબાઈને યાદ કરે કે અમા કહેતી હે જયારે મોકો મળે ત્યારે રૂબરૂ પણ મળે અને અવારનવાર તબિયતના સમાચાર પૂછે. અને 1951 સાલમાં જયારે મૌલાના સુલતાન મહમદ શાહ ત્યાં મંડપ બાંધવામાં આવેલો હતો મોટો, ત્યાં પોતે ગયેલા. એ વખતે પોતે સ્ટેજ ઉપર બેઠેલા છે, પછી સ્ટેજ ઉપરથી ઉઠી અને એમની નજર પડી કે રતનભાઈ બેઠેલા છે, ત્યારે રતનભાઈ પાસે જાય છે અને રતનભાઈની પાસે પહોંચે છે અને કહે છે કે અમા કેસી હો છો? રતનભાઈ ગાડી એકદમ ગાંધી ગાંધી થઈ ગઈ, ઉઠવાની કોશિશ કરી, ઉંમર મોટી, ઉઠવાની કોશિશ કરી, ઉઠી ન શકાય. સુલતાન મહમદ શાહ ઉઠવા ન દીધી, ખંભો પકડી અને બેસાડી દીધી અને કહ્યું કે હું તો મારી મા હે અને મારે તરીકે અમે તારી પાસે બેસી જોઈએ, બસ તું તો અભી જવાન હો, મેં તો બુઢા હો ગયા હું. તો જણાના હું હવે મારી ઉંમર બહુ મોટી થઈ છે અને હું તો બુઢી થઈ છું. એ વખતે સુલતાન મહમદ શાહની ઉંમર 75 વર્ષની, રતનભાઈની ઉંમર જરૂર લગભગ 95 આસપાસ તો ઓછામાં ઓછી હશે. એમની ઉંમર સુધી પણ એ હયાત હતા અને એમને સુલતાને
બુધવાર તારીખ 15 સપ્ટેમ્બર